તારીખ 8/12/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 128 અને 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 37.
પરમાત્મ તત્વ માં હોવાનું શુદ્ધ નહીં કહેતો નથી, કે સર્વ અવસ્થાઓ વિશે જ્ઞાન ને આનંદ ની જે શુદ્ધાત્માની પવિત્ર દશા છે, એ પવિત્ર દશા સર્વથી ઉત્કૃષ્ટ છે, શુદ્ધ છે, નિર્મળ છે, નવીનતા રહિત છે, અને પરમાત્મ તત્વ સાથેના અનુસંધાન રૂપ છે. એવી જે શુદ્ધ દશા છે આત્માની, એ આત્માના પરમ સ્વરૂપ સાથે અનુસંધાન કરી રહેલી દશા છે, તો પણ પરમાત્મ તત્વનું સ્થાન, પરમાત્મ તત્વનું નિજ સ્થાન, નિજ મંદિર કહીએ છીએ ને આપણે, મંદિરમાં પણ આને નિજ મંદિર કહીએ છીએ. આખું મંદિર જ છે, પણ ભગવાન બિરાજે છે તે નિજ મંદિર છે. એમ પરમાત્મ તત્વ છે એ પોતાના નિજ મંદિરમાં રહે છે. ભલે મંદિર પવિત્ર છે, એમ શુદ્ધાત્મ દશા પવિત્ર છે, મુનિ દશા પવિત્ર છે, શુકલ ધ્યાનની દશા પવિત્ર છે, તીવ્ર જ્ઞાનની દશા અને પરમાનંદની દશા પવિત્ર છે, તો પણ એનાથી અંદરમાં નિજ મંદિરમાં પરમાત્મ તત્વ બિરાજે છે. આટલું છે અંદર, અંદર ને અંદરમાં આટલો ફેર છે એમ કેવું છે. એના ઉપર આશ્ચર્ય કે આવું પોતાનું સ્થાન કેવળ જ્ઞાનાદી શુકલ ધ્યાનની ધ્યાનાવળીઓથી પણ પર હોવા છતાં, એનાથી પણ પર જઈને જે તત્વ રહે છે સદાય, એ હું તત્વ બેસવું કઠણ પડે છે એમ કે છે. કેમ કઠણ પડે છે? કે પોતાને પામર 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 માની લીધો છે, એને પોતે સદાય પરમાત્મા છે એમ બેસવું કઠણ પડે છે. પોતાને એટલો સામાન્ય પામર માની લીધો છે કે મને નાની મોટી અનેક પ્રકારની અનુકૂળતાઓ સગવડતાઓ વિના ચાલે નહીં, સવારમાં પાછેર ચાના પ્રવાહી વિના મારે ચાલે નહીં, ચાજુ તો પાણી છે, દૂધ તો થોડું છે, દૂધ જેવી ચીજ પણ એમાં 2 તોલા દૂધ ને 8 તોલા પાણી છે, 10 તોલા ગણીએ તો એના વિના ચાલે નહીં, એટલી પામરતા પોતાની સ્વીકારી લીધી છે. એને કેવળ જ્ઞાનની પર્યાયથી પણ પાર ને ઉચ્ચ કક્ષાએ બિરાજમાન પોતાનું સ્વરૂપ છે એને બેસવું કઠણ પડે છે, સ્વીકારી શકતો નથી. જેમ કોઈ દરિદ્રી ચીંથરે હાલ રોટલાના એક ટુકડા માટે ભીખ માગતો હોય, એને ચક્રવર્તીની ગાદી ઉપર બેસાડે તો ઘરે ઘડીક એને વાત બેસે ને કે ન હોય, આ કઈક સપનું લાગે છે, સાચું તો આવું કેમ બને? એક એક રોટલાના બટકા માટે લાચારી કરનાર ને ચક્રવર્તીની ગાદી ઉપર બેહાડે હોય તો એને સપનું જ લાગે. વાસ્તવિકતા એને ઘડી ભર દેખાય નહીં, અને કાં તો એને ચિત્તભ્રમ થઈ જાય, પાગલ થઈ જાય, એટલો મોટો ફેર છે. હે, શ્રી ગુરુ એમ કહે છે કે તું પામર પ્રાણી તો નથી, પણ 3 લોકનો નાશ છો. સિદ્ધાલયમાં તારું સ્થાન છે, અંદરમાં તો સિદ્ધપદ સ્વરૂપ જ છો સદાય, પણ બહારમાં તારું શાશ્વત સ્થાન તો સિદ્ધાલયમાં છે. ચાલે બેન શ્રી માતાજી એક વચન કહ્યું હતું, કારણ કે ગુરુદેવના નિધનનો દિવસ હતો ને, એટલી વાત ઘણી વાતો થઈ, એમાં એક વાત એ કરી કે આપણે બધા ઈચ્છીએ કે ગુરુદેવ આપણી વચમાં શાશ્વત રહે. એમ ન કહ્યું સોના બદલે 125 વર્ષ રહે કે 1000 વર્ષ રહે, એમ નહીં, એ મર્યાદિત વાત થઈ ગઈ ને. ભાવના તો આપણી એવી હોય કે શાશ્વત રહે, પણ કુદરત કુદરતનું કામ કરે છે. કુદરત કુદરતનું કામ કરે છે, કોઈ કુદરતી ફેરફાર છે એની સ્વતંત્રતાને કોઈ રોકી શકે એવું નથી. એમાં કોઈનો વિકલ્પ કામ આવે, એમાં કોઈની ભાવના કામ આવે, રાગ કામ આવે, દ્વેષ કામ આવે, કાંઈ બનતું નથી. એ સ્વયં પર્યાયથી પર્યાયાંતર થવું, આ ક્ષેત્રમાં રહેલું એમનું અસ્તિત્વ, દેવલોકમાં ત્યાં રહેવું, એ કુદરતી ફેરફાર છે. અને એ કુદરતી ફેરફારને કોઈ બાહ્ય સાધનની જરૂર પડતી નથી કે ટ્રેનમાં બેસે તો મુંબઈ પહોંચે, પ્લેનમાં બેસે તો મુંબઈ પહોંચે, એ પ્રશ્ન થયા નહીં. લોકો એમ કહે છે કે દેહ વડે બધા કામ કરી શકાય છે ને, દેહ ન હોય તો કામ કેમ કરવા. આ લાકડું પકડવું હોય તો હાથ હોય તો પકડાય, હાથ કપાઈ ગયો હોય તો પકડાય જાય. એમ મોટર ચલાવી હોય તો બે હાથે સ્ટીયરિંગ પકડવું પડે ને પગનો ઉપયોગ કરવો પડે. એમ કાંઈ બદલે ને પગલે પૈસા વગર હાલે નહીં. અહીંથી વૈમાનિક દેવમાં જવું હોય તો દેહના સાધનની જરૂર નથી. બહારમાં મોટર ને એરોપ્લેન ની તો જરૂર નથી, પણ દેહ ની પણ અહીંયા જરૂર નથી. આમ કુદરત છે. કોઈ ફેરફાર ન થાય એમાં. પોતે ન કરી શકે, ઇન્દ્ર ન કરી શકે, નરેન્દ્ર ન કરી શકે, ને જીનેન્દ્ર પણ ન કરી શકે. એટલે તો એ બહુ સમર્થ દ્રષ્ટાંત છે એ વિષયમાં. ભગવાન શ્રીમંદર પરમાત્માનું 1 કરોડ પૂર્વનું આયુષ છે. કેટલું? 1 કરોડ પૂર્વનું આયુષ છે. એમાં 84 લાખ પૂર્વ પછી એમને અનંત દશા પ્રગટે છે. પાછલા 16 લાખ પૂર્વ એ અનંત દશામાં બિરાજમાન રહેશે. તો એ જે લાખો વર્ષ અરિહંત દિશામાં રહેશે, ત્યાર પછી સિદ્ધ દિશામાં જશે. તો કાં જલ્દી ને ચાલ્યા જાય? હવે કેવું જ્ઞાન તો થઈ ગયું છે. અહીંયા તો કાંઈ એમને કોઈ મનીષા રહી નથી. આ લોકને વિશે કોઈ પદાર્થ પ્રત્યે એમને એવી મનીષા રહી છે કે આત્મ કરી લઉં, સંપૂર્ણ વિતરાગ થયા છે. તદ્દન વિતરાગ થયા હોવા છતાં પણ ચતુષ્ટયના ધણી છે, એમને નથી અહીંયા રહેવાનો રાગ કે નથી સિદ્ધાલયમાં જવાનો રાગ. રાગ નથી, એનું કર્મ આયુષ કર્મ છે. 4 કર્મ રહી ગયા છે, આયુષ નામ વેદ નિર્ણય ગોત્ર. પુણ્ય પાપ તો એ કર્મની પ્રકૃતિનો પેટાભેદ છે. પછી આયુમાં શુભાયુ વર્તે છે, અશુભાયુ નથી વર્તતું. ગોત્રમાં શુભ ગોત્ર વર્તે છે, નામમાં શુભ નામ કર્મની પ્રકૃતિ ઉદયમાન છે, વેદનીમાં શુભ સાતા વેદનીની પ્રકૃતિ ઉદયમાન છે. એમ એની જે પ્રકૃતિ છે એ કોઈ અશુભ ત્યારે ન હોય. અરિહંત દશામાં આવે એટલે કોઈ જીવને ઉત્સર્ગ પરિસર અરિહંત દશામાં ન થાય, મૂળ દશામાં થાય. આ પાસના ભગવાનનો ઉત્સર્ગ પરિસર છે એ બધો મૂળ દશાનો વિષય છે. અનંત ચતુષ્ટય પ્રગટ થાય એટલે પરમ ઔદારિક શરીર થાય. પરમ ઔદારિક શરીર થાય ત્યાં અસાનું અસાતાનું એક કારણ ન રહે. ઉધા તૃષા રોગ નિંદ્રા ભય અને ઉપસર્ગ ને પરેશાન કાંઈ ન રહે. પછી ચર્ચા થઈ હતી અમારે કૈલાસાગરજી સાથે. કૈલાસાગરજી તેની સાચાર નહોતા થયા. આજે રાધનપુરીનો વંદાનો ફાળો ચાલતો હતો એ દિવસોમાં ચર્ચાનો પ્રસંગ ત્રણ એક દિવસ રહ્યો. પછી બંને સંપ્રદાયમાં માન્યતા ફેર છે કે ભગવાનને આહાર છે, કવળાહાર છે, રોગાદી થાય છે. મહાવીર સ્વામીની કથામાં એ વિશે લીધો છે. મેં કહ્યું કે આ વાત તો જો યોગ્ય હોય તો આપણે તો બધા કર્મગ્રંથો વાંચ્યા હશે, કયા કર્મની કયા પ્રકૃતિનો કેટલા અનુભાગથી આ ઉદય છે એવું કોઈ જાણવામાં છે તો શાસ્ત્રથી સિદ્ધ થાય કે આ ઉદય બરાબર છે, એવું તો કોઈ જાણવામાં નથી. તો શેના આધારે માનો છો? તત્વાર સૂત્રમાં એક વાત આવે છે, અગિયારમા અધ્યાયમાં એક દસમું સૂત્ર છે, દસમા અધ્યાયમાં અગિયારમું સૂત્ર છે, એકાદશે જીને, એકાદશે જીને ત્યાં ઉપસર્ગ પરિસરનો વિષય ચાલુ છે અધિકારમાં. અને જીન એટલે અનંતને એકાદશ પરિસર હોય છે, અગિયાર પરિસર હોય છે. એમાં ક્ષુધા નામનો પરિસય છે, પરિસર છે, એ બધા પરિસરનું નામ લીધું છે. આમ છે કે બરાબર. હવે આપણે એ વિષયને વિચારીએ. સૂત્ર તો એટલું છે કે એકાદશે જીને. હવે આપણે વિચારીએ કે ભગવાનને એકાદશ અગિયાર પ્રકારનો ઉદય હોય તો જીન છે તો એ જીન એનાથી જીતે છે કે એનાથી હારેલા છે? જીન કહે ને એકાદશે જીને. જીન તો તે છે કે જે જય મળે, જેને જય મળ્યો છે તે જીન છે. તો તે અગિયારે પ્રકારના ઉદય અંદરમાં કર્મના હોય એના ઉપર એમનો વિજય વર્તે છે તેથી તેમને જીન કહીએ છીએ. તેથી એમની કોઈ પ્રવૃત્તિ એવી ન હોય કે ઉદયમાં જોડાઈને એમણે હાર ખાધી હોય. અને પૂર્ણ વિતરાગ તો થયા છે, અનંત વીર્ય તો પ્રગટ્યું છે. પુરુષાર્થ ઓછો છે માટે કેટલીક પ્રવૃત્તિ કરે છે વૈભાવી, એ સાધકને લાગુ પડે છે. અનંત જીન પરમાત્માને તો એ લાગુ પડતું નથી, કેમ કે અનંત ચતુષ્ટયમાંથી અનંત વીર્ય છે, એક ચારમાંથી એક તો અનંત વીર્ય છે. જેનું અનંત વીર્ય પ્રગટ્યું છે એટલે કે પુરુષાર્થમાં પણ અનંતમાં ભાગે જેને ક્ષતિ નથી, કમી નથી, એને ઉદયની પાસે હારીને કોઈ બાહ્ય પ્રવૃત્તિમાં આવવું પડે એમ તો મને છે. મૂળભૂત તો શું થાય છે, વિભાવની પરિસ્થિતિ જોઈએ તો સર્વજીવોને અંદર કર્મનો ઉદય આવે છે. તો મનુષ્ય પ્રાણીનો આપણે વિચાર કરીએ છીએ, ભગવાન પણ મનુષ્ય ભાવમાં છેલ્લે છે, તો પ્રથમ વિભાવ થાય છે ત્યારે પેલો અબુદ્ધિપૂર્વકનો વિભાગ થાય છે, એને ખબર ન હોય, પકડાય નહીં એના બુદ્ધિમાં. પછી એ વિભાગ વધારે જો કરે ત્યારે મનમાં આવે છે, પહેલા એનું મન વિકારી થાય છે. ત્યાર પછી એ વિભાગ વધારે જોર કરે ત્યારે એની ચેષ્ટા બાહ્યચિહ્નો વાણીમાં અને કાયામાં આવે છે, કેમ કે મન વચન કાયામાં નજીકનો નજીક યોગ છે જીવને. એટલે વિભાવના ચિહ્નો પ્રથમ મનમાં, પછી વાણીમાં, પછી કાયામાં આવે. જેમ કે પહેલા કોઈને ગુસ્સો આવે, મનમાં ને મનમાં ઘણું થયા કરે, બહુ પછી વધે એટલે બોલવા લાગે, અથવા ચહેરાના ફેરફાર થાય, પછી મારવા બી લાગે, તો એ બધી તીવ્રતાના તબક્કા છે. હવે ભગવાનને તો મન મરી ગયું છે. મન વચન કાયાના ત્રણ યોગથી ભિન્ન એટલો ચેતન બિંબ શુદ્ધ પરિપૂર્ણ શુદ્ધ દશાએ વર્તે છે. તો એમને મનનો વિકલ્પ આવે સામાન્ય પ્રાણીની જેમ એવું પણ બનતું નથી. જ્યારે કથાના યોગમાં એવું છે કે સામાન્ય પ્રાણીની જેમ વાત કરે છે, બીજાને આદેશ કરે છે, આમ કરો, તમે આમ કરો, મારા માટે આમ કરો, મારા માટે આહાર લાવો, મારા માટે ઔષધ લાવો વગેરે, કહે છે કે એ પ્રકાર ત્યાં અગિયાર પ્રકારનો ઉદય હોવા છતાં એ પણ કર્મનો અનુભાગ રસ છેલ્લી હદે હોય છે અશાતાનો. શાતા ઘણી વધેલી છે, અશાતા એટલી છે કે આખા સમુદ્રમાં કોઈ ઝેરનું ટીપું નાખે અને એ પાણી કોઈ પીએ તો કોઈને ઝેર ચડે નહીં, કોઈ મરે નહીં. શું થયું? ઝેરની બાટલી ઢોળાઈ જાય તો વાંધો ન આવે સમુદ્રમાં તો, પણ આ તો પીપું જ પડે છે, એટલો બધો અનુભાગમાં ફેર છે કે આખા સમુદ્રમાં ઝેરનું એક બિંદુ પીડ્યું હોય તો એ પાણીથી કોઈને કાંઈ થાય નહીં. એ પાણીને જરાય ઝેર ઝેરી પાણી પાણી થયું છે એમ ન કહી શકાય. એમ અશાતાનો પ્રકાર એટલો ઊંડો હોય છે કે એને લઈને વિતરાગને વિતરાગતામાં કાંઈ ન ફેર પડે કે બીજી કોઈ રીતે કાંઈ એની અસર દેખાય નહીં, એટલું તો એવાને એવા જ દેખાય. એમ 11 પ્રકારના પરિસરનો ત્યાં જળ વર્તે છે એમ આચાર્ય મહારાજ કહેવા માગે છે. ઉમા સ્વામી મહારાજ એમ કહેવા માગે છે, અર્થઘટન કર્યું એટલે સંખ્યા. આપણે અર્થ કરવામાં ફેર મોટો ઉલટો ફૂલતો જ ફેર પડે છે આમાં તો. ઘણી દિવસ મારે ચર્ચાઓ થઈ ગયા. કુલ આયુષ 1 કરોડ પૂર્વનું છે, એમાંથી 84 લાખ પૂર્વ છદ્મસ્થ અવસ્થામાં હોય છે, 16 લાખ પૂર્વ અરિહંત અવસ્થામાં આવે છે. ક્રમશઃ જેને જયારે જયારે આયુષ કર્મ પૂરું થાય ત્યારે સિદ્ધાલી માં જાય. એક સાથે ના, એક સાથે ન જાય નિર્વાણમાં. અમુક સમય ના, કોઈ કાળ એવો નથી. મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ કાળ એવો નથી કે તીર્થંકરનો વિરહ થાય. 20 તો એની જઘન્ય કક્ષાની સંખ્યા છે, વધીને 170 તીર્થંકરો વિયરમાન રહે છે ત્યાં, અને ઘટીને 20 તીર્થંકરો વિયરમાન પણ કાયમ રહે છે. આ બાજુ 19 થવાની પરિસ્થિતિ થાય ત્યાં 20માનો ઉદય થઈ ગયો હોય. એટલે એક સાથે તો 20માનો સવાલ નથી, પણ એક સાથે 19નો સવાલ નથી ત્યાં. શું તીર્થંકર નો વિશેષનો વિરોહ રહેવાનો તો સવાલ નથી, પણ 19નો ત્યાં સવાલ નથી. ઓછામાં ઓછા 20 કાયમ રહે, વધુમાં વધુ 170 તીર્થંકરો વિરમાન પણ ત્યાં હોય છે. એ તો કઈ વાંચવાનું જાણવાનું નથી, પણ હોય છે કાળ એવા ત્યાં છે. એ પણ થોડો પ્રશ્ન મહાવિદ્યનો પણ થાય. કહ્યું કે જોઈને જોઈને ગયા 2 વર્ષ થયા, સામાજિક પરિસ્થિતિ ઘણી નીચા સ્તરમાં થયેલી છે. હા છે તો એ કે આપ કઈ કહ્યું, એમાં શું કહેવું? સૌએ મર્યાદામાં રહેવું જોઈએ, મર્યાદા બહાર કોઈ અપ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મુક્ષતાની મર્યાદામાં રહેવાય તો પણ આત્મ અનિષ્ટ નહીં થાય, એટલે કે મુક્ષતાની બહાર જવાનું થાય છે એમ. શું એ તો પોતાની મર્યાદામાં બોલે ને. પછી એક વાત બીજી, એ બહુ વૈરાગની વાત હતી, કે ચોથારામાં જો આવા પ્રસંગ બને તો જીવો વૈરાગ્યમાં આવી અને મુનિ પણ અંગીકાર કરતા. આ એક વિચિત્ર પ્રસંગો બને કે જ્યાં ધર્મની હાનિ ધર્મમાં પ્રવેશ કરેલા જીવો કરતા જોવામાં આવે, તો નાયક જીવોને એટલો વૈરાગ રહે એ સમાજ છોડી દે. કેવું શું છે એ સમાજ છોડી દે, અલાયક જીવોનો સંગ છોડી દે, જંગલમાં ચાલ્યા જાય પોતાની સાધનામાં, એને કાંઈ લેવા કે દેવા રહેતી નથી. બહુ સરસ. દેખાડો છે. અત્યારે તો કાળ એવો છે કે મુનિ દશાના પુરુષાર્થ જીવોને નથી, ગુરુદેવ જેવા ગુરુદેવ હતા તો એમનો સંગ રહ્યો. અને જે ક્ષેત્રમાં ગુરુદેવનો સંગ ન રહે એ ક્ષેત્રમાં રહેવું પડે છે, અનિવાર્યપણે રહેવું પડે છે. એ ક્યાં ઈચ્છનીય છે ને એ ક્યાં ઈષ્ટ છે? સંગ તો આપણે સત્પુરુષો નો હોય એમ વાતો કરી દે. ઘણો વૈરાગ છે પણ દીઠ જીવોને કાંઈ એની દરકાર આવતી નથી. કેટલા હીણા કર્મના ભાવો વર્તે છે, કેટલા હીણા કર્મ નિબંધન થવાના ભાવો વર્તે છે, જીવોને ખબર નથી પડતી આ પરિસ્થિતિ છે. શું કહે છે કે પરમાત્મ તત્વ ક્યાં બિરાજે છે એ કહે છે આમાં, કે પરમાત્મ તત્વ તો કેવળ જ્ઞાન આદિ પરમોત્કૃષ્ટ દશાની પણ પેલે પાર બિરાજે છે એમ કહેવું છે. એને એક સમયની પામર દશામાં એકાકાર થયેલા જીવને એ કેમ બેસે કે આ તો કેવળ જ્ઞાનથી પણ પારની સ્થિતિ છે, મારી સ્થિતિ કેવળ જ્ઞાનથી પણ પાર છે, એને એ કેમ બેસે એમ કહે. એને પોતે સદાય પરમાત્મા છે એમ બેસવું કઠિન પડે છે. તેને પોતાને સાધારણ પ્રાણી માની લીધો, એને એમ માન્યું છે અરે રે હું સંસારી, હું તો વાણિયો, માંડ માંડ પેટીયું કાઢનારો, આજીવિકાને ચાલુ ભાષામાં પેટીયું કહે છે, પેટ પૂરતું મળે એને પેટીયું કાઢ્યું એમ કહે છે. હા એવું હું મારે તો મહેનત કરી કરી રળી રળીને પેટ ભરવું, એ માંડ હજી ભેગું ન થતું હોય ત્યાં મારે ત્રણ લોકના નાશ થવાની ક્યાંથી વાતો હોય? એવું એને માની લીધું છે ગુરુદેવ શ્રી. એ માન્યતાને છોડાવે છે આયા, ભાઈ તું ખરેખર એ સ્વરૂપે નથી, તું પરમ ચૈતન્ય સ્વરૂપ છો, તારું સ્વરૂપ કેવળ જ્ઞાનથી પણ કોઈ પર સ્થિતિએ છે, એ સ્વરૂપને તું જો, એ સ્વરૂપને તું નજીકપણે જો. જો એટલે તું નજીકપણે જો, એની નજીક થઈને જો કે એ જ હું છું, તો તારું ભવન ખરી જશે, પરિણમન ખરી જશે. મેં શુદ્ધાત્માના પરમાત્માના અહીંયા દર્શન કરાવે છે. હરે ભાઈ, તારા જેવું કોઈ ધનાઢ્ય નથી, ભાઈ તારા જેવું કોઈ ધનાઢ્ય નથી. તું પામર 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 કરે છો, મારી પાસે ક્યાં પૈસા છે? પૈસા વાળા દેખતા તમને થાય છે કે અરે રે તે ઊંચા ને હું નીચો, પણ ભગવાન કહે છે કે તારા જીવનું કોઈ ધનાઢ્ય નથી. એ જે લઘુતા ગ્રંથિ છે છોડ એમ કહે છે, ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ કહે છે. અરે હું તો સાધારણ, અરે હું તો સાધારણ, એ લઘુતા ગ્રંથિ તો આદર્શ છે. તારા સ્વરૂપનું દર્શન કરવામાં એ અંતરાય છે, એ લઘુતા ગ્રંથિ સેવવા જેવી નથી એમ કહેતા. ભાઈ તારા જીવનું કોઈ ધનાઢ્ય નથી, તારી અંદરમાં પરમાત્મા બિરાજે છે, એથી વિશેષ ધનાઢ્ય પણ શું હોય શકે? વાહ અનંત દિવ્ય ગુણોની સંપત્તિથી તું સંપન્ન છો, તારી જે ગુણ સંપત્તિ છે એની પાસે બહારના ધનના ઢગલા, ધૂળના ઢગલા જે દેખવામાં આવે છે. ગુરુદેવનો બહુ પ્રચંડ રણકાર હતો એ. ઘણા શ્રીમંત માણસો વ્યાખ્યાનમાં આવતા મારા ગયા આવે,
આગળ બોલાવે પછી
નજીક બોલાવીને ધોકા મારે. માખણ મારવાની તો ક્યારે પરિસ્થિતિ જોઈ નથી. અને ચોખ્ખું કે અહીંયા ક્યાં અમારી પાસે માખણ પટ્ટી કરવાની વાત છે, અને અમારે કઈ ફાળો લેવા નીકળવું નથી કે ભાઈ નોંધાવજો, એ વાત તો અમારે છે. આ ધૂળ છે એમ કે, આ ધૂળ છે અને તમે એ ધૂળના માગનારા ભિખારા છો એમ કે. અને પછી એકાદા શેઠિયાનું નામ લે, રાણા ભાઈ આમ વાત છે. સિંહ વૃત્તિ હોય છે સાધકોની, સિંહ વૃત્તિ હોય છે એમાં. વળી ગુરુદેવ તો તીર્થંકર થયેલ છે, તીર્થંકર પ્રકૃતિ હજી અહીંયા બાંધી નથી કે બાંધતા નહોતા, પણ એ તીર્થંકર પ્રકૃતિ બાંધવાનું પહેલા જે પ્રોસેસ છે તીર્થંકરત્વ ઘૂંટાતું હતું. એને શું કહેવાય છે એ તીર્થંકરત્વ ઘૂંટાતું. એટલે એ તો સિંહ વૃત્તિમાં હતા. આ દ્રષ્ટિઓ શું કરે છે અને શું હાલે છે કોઈ બી પૂછવાની દરકાર કરી નથી કે તમારે ત્યાં શું થયું ભેગું. અને કોઈ મંદિર દેરાસર ચણાવવા માટે માગે વાઘણ વૃત્તિ, તમારામાં ધનની અર્પણતા કરવાની લોભ વૃત્તિ ઘટી હોય તો ભગવાનનું મંદિર બાંધો, શુભાયતન છે. પણ લોભ તમારો એમ ને એમ હોય અને બીજે માગવા જવું, તમે લાયક નથી મંદિર બાંધવાની. મંદિર કરીને ભગવાનના દર્શનનો યોગ તો તમારે છે કે બીજા કોઈને છે? તો એ તો તમે તમારો લોભ ઘટાડીને, અશુભ ઘટાડીને એટલા શુભમાં આવો. બીજાની પાસે શું માગવાનો સવાલ છે? ન્યાય છે સીધો. એટલે એ કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય તો પણ ના પાડી દે બિલકુલ, એ પદ્ધતિ ન હોય શકે એમ કહી દે. તો કહે છે કે ભાઈ તારા જેવું કોઈ ધનાઢ્ય નથી. તને ખબર નથી કે તારી અંદરમાં દાટેલા ધનની જેમ તારા ગુણની સંપત્તિ રહી છે એની તને ખબર નથી. તારી અંદરમાં તો સાક્ષાત પરમાત્મા બિરાજે છે, પ્રગટ પરમાત્મા બિરાજે છે એમ કે છે. એથી વિશેષ ધનાધિપણું શું હોય શકે? એનાથી વધારે કોઈ બીજું દુનિયામાં ધન નથી. જેને ધન કહે છે એને તો ધૂળ કહે છે. આ વખતે આપણે હિન્દી આત્મધર્મમાં એક વાત નાખી છે, નથી આવ્યું લાગતું. આ વખતે છેલ્લો એમાં લખું છું, મુનિઓ એમ કહે છે કે અમને જનોનો જગતના જીવોનો સંગ રૂચતો નથી. જગતના જીવોનો અમને સંગ રૂચતો નથી. આમ લીધું છે તો કોઈ જ્ઞાનીના વચનમાં, સત્પુરુષના વચનામૃતમાં એ વાત જ્ઞાનત્રાયજી કપૂરના વચનમાં. અને પૈસા વાળાનો સંગ તો અમને અતિ દુઃખદાયક લાગે છે, અને રાજાઓનો સંગ તો અમને મરણતુલ્ય લાગે છે. લોકો એમ કહે કે આ પૈસા વાળા છે ને આપણે સંબંધ હોય તો સારું, અને એવા ઊંચા ને મોટા સંબંધ બહેનશ્રીનો દ્રષ્ટાંત લીધો હતો. 18 વર્ષે દર્શનની શુદ્ધ દશાને પ્રાપ્ત થયા છે. એ પહેલા 15 વર્ષે એમની વિચારની પરિસ્થિતિની વાત હતી કે 15 વર્ષે એક વર્ષ જાય કે 2 વર્ષ જાય તો આકરું લાગે કે અરે રે, આ તો 15 ના 17 વર્ષ થઈ ગયા અને કાલ સવારે 20 ને 25 થઈ જશે. આટલું મોડું ન ચાલે. જે યુવાન ઉંમરમાં અનેક પ્રકારના બાહ્ય ભોગ ઉપભોગના ઉદય શરૂ થાય છે, સંસારી આત્માઓને મોક્ષાત્માઓની સ્થિતિ બીજી થાય છે. એ કહે છે કે અહીંથી છૂટીને ઘણું મંથન છે, ઘણો વિરાગ છે એ કાળમાં એમનો. એટલે 1-2 વર્ષ ખાલી જાય છે, સાધનાની સિદ્ધિ અંદરમાં દેખાતી નથી, તો એમ કે છે કે અરે આ તો કાળ નકામ, જીવન ચાલ્યું જાય છે. શું થાય છે એને? જીવન ચાલ્યું જાય છે આ તો એમ લાગે છે. એમ અંદરથી એને પ્રાપ્તિની લગ્ની લાગવી
જોઈએ. બરાબર.
જેને જે વસ્તુ તીવ્ર લગનથી જોઈએ એમાં એને મોડું થાય પાલવે નહીં, આ એની વાસ્તવિકતા છે. એટલે કહે છે કે એની લગ્ની લાગવી જોઈએ કેવી, કે એને માટે ગાંડા થવું જોઈએ. આમ થાય જેમ પાગલ માણસને મનુષ્યોચિત વ્યવહાર રહેતો નથી, અને લોકો મને ગાંડો કહેશે એવો વિચાર સુધા રહેતો નથી ને પ્રવૃત્તિ કરે છે. જો એને ગાંડપણની શરમ આવે તો ગાંડપણની યોગ્ય પ્રવૃત્તિ ન કરે. એમ લોક લાજને છોડીને, લોકોની રૂઢિ રીત રિવાજને, સમાજના બંધન તોડીને પ્રવૃત્તિ કરવી અને ગાંડા થવું જોઈએ એમ કહેવામાં આવે છે. આમ વાત છે. વાસ્તવિકતા બધી એમાંથી પસાર થયેલા છે. એને સુમિત દર્શન થાય છે, એને લગ્ની લાગે છે, અને પરમાત્માને મેળવવા એકવાર ગાંડા થાય છે. કોઈને બહાર દેખાય ને કોઈને બહાર ન દેખાય, પણ પરિણામની તો એ જ સ્થિતિ આવે છે. એટલે એ તો બધા જ સાધક જીવો પોતાના અનુભવનું વર્ણન કરે છે. એક દૃષ્ટિએ જોઈએ તો એ ઉપદેશ આપે છે એમ તો બહારથી કહેવાય, પણ એક એનો દ્રષ્ટિકોણ જોઈએ તો એવો છે કે એ પોતાના અનુભવને વર્ણવે છે, પોતાનો અનુભવ કહે છે.
બરોબર.
કે આમ થવું જોઈએ, અમને એમ થયું હતું, અને તમને એમ થશે તેથી પ્રાપ્તિ થશે. બાકી બીજો કોઈ રસ્તો નથી એમ કે. એ સ્વર્ણની એ સ્થિતિ છે, કોઈની ફેરફાર વાળી સ્થિતિ છે એમ છે નહીં. અને એનું કારણ એ છે, જગતમાં કે માણસને ભવ લાભનું કારણ હોય ત્યારે એ લાભના પ્રસંગને એ ટોપ પ્રાયોરિટી આપે છે.
બરોબર.
એટલે શું કરે છે કે બીજા પ્રસંગો ઊભા થાય ત્યારે એને કેવી રીતે એવોઇડ કરે છે એની એની બધી તરકીબ હોય છે. પછી કે ભાઈ ફલાણા ત્યાંના લગ્ન છે, એટલે એમ કે બાપુજી તમે જાજો ને, તમે જાશો તો સારું લાગશે, અને હું પાછો અહીંયા કામમાં રોકાણો છું, અને મેં ડાયરેક્ટરોની મીટિંગ બોલાવી છે, અને મારે મહત્વના નિર્ણયો લેવાના છે. ઠીક. 2 અબજનો 200 કરોડનો પ્લાન નાખ્યો હોય, અને જલ્દી પ્રોડક્શન શરૂ કરવું હોય અને આંકડા સ્થિતિ એમ કહેતી હોય કે 6 મહિના મોડું થાય તો આટલો નફો જાય, 12 મહિના મોડું થતું હોય તો કોસ્ટ ઓફ પ્રોડક્શન આટલી વધે, અને 2 વર્ષ મોડું થાય તો દિવાળું કાઢવું પડે, એ 200 કરોડે 200 કરોડ પાણીમાં જાય, એને ગંભીરતા દેખાય છે. 200 કરોડ જાય તો ટીંગાઈ જાય, પણ આત્મા નરકે જાય તો એને કાંઈ દરકાર કરવી નથી, નરક નિગોદમાં જાય તો આ પરિસ્થિતિ છે જીવની, એને મૂલ્યાંકન આ વિષયનું એને મૂલ્યાંકન કાંઈ કર્યું નથી, એ પરિસ્થિતિ છે. એટલે એમ કે બાપુજીને તમે જાશો જાશો તો સારું લાગશે, કોઈનું મરણ થયું હોય તો મોટા ભાઈને કે તમે જ આવ તો જરા ઠીક છે, મારે પાછી આ મીટિંગ છે ઠીક. અને અહીંયા સોનગઢ જવું હોય તો કે મારે પણ જી ઘરે મહેમાન આવવાના છે ઠીક. સાધારણ કારણ મળે તો સ્વાધ્યાય છોડી દે, સાધારણ કારણ ના આડેસમાં સત્સંગને છોડી દે, સ્વાધ્યાય કે સત્સંગ છે, સાધારણ પ્રસંગને કારણે જ્ઞાનીનો સમાગમ છોડી દે તો એને આત્માની લગ્નીને એનું ગાંઠ પણ આવ્યું એ તો બહુ આગળની વાત છે. એ પરિસ્થિતિમાં તો કદી આત્માની નજીક જવા તો હા વિચાર કરવા એ નહીં કે દીવો બહુ રૂપાળો છે, એમાં શું છે ચક્ષુ ઇન્દ્રિયનો એનો વિષય છે. ભૂતકાળમાં એને રૂપ જોવા પાછળ ઘણું ગાંડ પણ કર્યું છે, ઉદ્ગળ પરમાણુના રંગ ગુણ એ પર્યાય છે અને એને જોવાનો એને મોહ ને આકર્ષણ એટલું વર્ત્યું છે કે પતંગિયાના ભાવમાં આવ્યો છે દીવ. ત્યાં પણ પ્રકૃતિ વશે એની એ સ્થિતિ છે કે જ્યાં દીવો જોવે છે ત્યાં એના શરીરને હોમી દે છે, એ શરીરને હોમી દે છે એ તો બહારની સ્થિતિ છે, અંદરના એના પરિણામની ઝપટ શું છે એનો અંદાજ મારવા જેવો છે. કે ભલે બળીને સ્વાહા થઈ જાઉં પણ રૂપથી હું દૂર રહી શકી નહીં, આ પરિસ્થિતિ છે. એ વિભાવમાં તો ગાંડો થાય જ છે જીભ, વિભાવમાં તો ગાંડો થાય જ છે, કામ પણ ઘણી પ્રકારના ચાલે જ છે ને, ફેશન ને નામે કપડાના બીજાના ત્રીજાના બધા ગાંડ પણ નથી ચાલતા, ક્યાં કઈ એને વિચાર વિવેક નો પ્રશ્ન નથી ને. આયા તો એમ કે જરાક વિવેક રાખવો જોઈએ, આપણે જરાક વિવેક રાખવો, ભલે ધર્મ તો કરવો પણ વિવેક રાખીને ધર્મ કરવો ઠીક.
એમ કઈ ભીલો કરવો
એને અંદરમાં ઉછળીને જાણવું છે એ વાતમાં એમાં રહેતી એમ વાત છે. કહે છે કે એને લગ્ની લાગવી જોઈએ, એના માટે ગાંડા થવું જોઈએ, આવા પરમાત્મ સ્વરૂપની ધૂન લાગવી જોઈએ, એવી ધૂન લાગે કે એને ખાતી વખતે શું ખાવ છું એની એને ખબર રહે, શું ખાવ છું એ ખબર ન રહીએ તો રસોઈ કેવી બનાવી છે એનો હવા જ લેવાનો પ્રશ્ન રહેતો
નથી.
એટલા માટે દ્રષ્ટાંત આપતા કે અડદની દાળ હદડી નો બનાવી હોય તો ઢીંચણી ઉડે, સત્તાપ્રિય પ્રકૃતિ વાળો માણસ હોય અને ઘરમાં દોરાએ દાળ જરા ખરખી ન બનાવી હોય તો પગે ધૂળ ઢીંચણી હોય એનો ઘા કરે ઊંચો કરે, એ આખે આખો અડદની દાળમાં ઘૂસી ગયો
બરોબર,
આખે આખો અડદની દાળમાં એ ઘૂસી ગયો છે. હવે આવી નાની વાતમાં એના પરિણામના ઠેકાણા ન રહે, એની એવી આત્માની ધૂન ક્યાંથી લાગે કે આ ખાવ છું એની ખબર એને ન રહે, ધૂમે ને એવી લાગે. પછી એ ચીજ કેવી બનાવી છે ને કેવી નથી બનાવી, ને હારી છે કે ખરાબ છે, એનો વિકલ્પ તો એને આવે ક્યાંથી? કુડરમુજીનો લક્ષણ છે, ધૂનમાં રહેતા હતા, વચમાં બહુ ધૂનમાં રહેતા હતા. નાની ઉંમરમાં પણ એમણે 28 વર્ષે તો એમનો દેહાંત છે. નાની ઉંમરમાં એમને સેંકડો શાસ્ત્રો ખાલી વાંચેલા ને પણ એનો તાત્પર્ય કાઢે એમ વાંચેલા. કહેનારના અનુભવના ઊંડાણને પહોંચી વળીને વાંચેલા. એટલે જ્યારે પોતે શાસ્ત્રની રચના કરવા બેઠા ત્યારે એટલી લગ્નીને ધૂન હતી એ વિષયની કે 6 મહિના સુધી રસોઈમાં એમના માતાએ મીઠું નહોતું નાખ્યું. નાની ઉંમર હતી તે દીધું, એટલે એમને માતા રસોઈ બનાવતા 6 મહિના સુધી મીઠું ન નાખ્યું. એને એમ થયું કે જોવું તો ખરો દીકરાને ખબર ક્યારે પડે છે કે આ મીઠા વગરની રસોઈ થઈ છે. એમને 6 મહિના વ્યા ગયા, 6 મહિને એને એક વાર કીધું બાકી મીઠું નાખવું ભૂલી ગયા લાગે છે.
આજે
આજ તમને આજે મીઠું રસોઈમાં નથી ગયા તો કે આજે જ નથી કે મને તો એમ લાગે છે કે આજે નથી તો કે આ 6 મહિનાથી હું નથી નાખતી. એટલી ધૂન હતી એ વિષયની કે 6 મહિના એને ખબર પડી નથી કે રસોઈમાં મીઠું નથી. એવી એને સ્વરૂપની ધૂન, પરમાત્મ તત્વની ધૂન લાગવી જોઈએ. જો સાચી ધૂન લાગે, જો અધ્યાર છે તો જો ને તો એકબીજાને
બરોબર
અપેક્ષિત છે ને. એટલે જો સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના એમ રહે જ નહીં એમ કેમ છે એ બતાવવા માટે પ્રશ્નાત્મિકો છે. કે જો સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે? જ્ઞાનીઓનો, સર્વજ્ઞાનીઓનો આ અનુભવ છે કે સ્વરૂપની ધૂન લાગે છે ત્યારે સ્વરૂપમાં સ્વરૂપ પ્રગટ થયા વિના રહેતું નથી. એ ધૂન કહો, ભાવનાની ઉત્કૃષ્ટ પરિસ્થિતિ કહો, કે જો એ ભાવનામાંથી ચૈતન્ય પ્રગટે નહીં તો 14 બ્રહ્માંડને ફરવું પડે. આ એમની નિશ્ચય કે છે. સત્યનો અનુભવ, સત્યનો આ પોકાર છે. સત્યના અનુભવમાંથી સત્ય સ્વરૂપનો આ પોકાર કે જો અંદરમાં ખરી ભાવના ને ધૂનની પરિસ્થિતિ પરિણામની ઊભી થાય અને અંદરથી પરમાત્મા પ્રગટેને 14 બ્રહ્માંડને ફરી જવું પડે. તો પણ 14 બ્રહ્માંડ હું એક રજકણને ફેરવી એકાતો નથી, એટલે એ પરિસ્થિતિ અશક્ય છે. તો અહીંયા ચૈતન્યના અનુભવથી વંચિત રહેવું પણ અશક્ય છે. એને માને એ બને નહીં કોઈ દિવસ. ભૂતકાળમાં કોઈ જીવાત્માઓને વિશે એવું બન્યું નથી, અનંતા થયા એવા, કે જેને આત્માની પરમાત્માની ધૂન લાગી હોય ને એને પ્રગટ્યો ન હોય આત્મા. એવું ભૂતકાળમાં ક્યારે એક અપવાદ ખાતર એક દાખલો બન્યો નથી અને ભવિષ્યમાં બનવાનો નથી. અનંત આત્માઓ થશે આ અંતે સાધકમાં આવવા માટે તૈયાર, પણ બધાની આ જ પરિસ્થિતિ. કદી કોઈને એમાં એવું નહીં હોય કે કાળ પાયતો નથી ને એના નસીબમાં અનુભવ નથી માટે એને ધૂન લાગી છે પણ સફળતા મળતી નથી. ભૂતોનું ભવિષ્ય થી કોઈ બી બધું એને જોર આપ્યું છે કે સાચી ધૂન લાગે તો જે સ્વરૂપ અંદરમાં છે તે પ્રગટ થયા વિના કેમ રહે? કે જરૂર પ્રગટ થાય જ, ન થાય એ પ્રશ્ન રહેતો નથી. આ એમ બતાવે છે અહીંયા કે જે કાંઈ બાકી રહી ગયું છે પોતાના કારણે બાકી રહી ગયું છે, આ જીવને અંદરમાં ક્યાંક પણ એવું રોકાવાનું કારણ છે અથવા એ પ્રધાનપણું આપે છે, મુખ્યપણું આપે છે, એને લઈને આત્માને ગૌણ કરે છે, પરમાત્માને એ ગૌણ કરે છે, અથવા પરમાત્મ સ્વરૂપ જે પોતાનું સ્વરૂપ છે એની એને ઓળખાણ નથી.
બરોબર.
જો એને ઓળખાણ હોય તો કિંમત આવ્યા વિના એક જ હીરો હોય અને એક ઝવેરી એમ કે લાખ રૂપિયા સુધી લેવો છે અને બીજો એને તપાસીને એમ કે 50 લાખ દેવા તૈયાર છે, ત્યારે એને કિંમત 50 લાખની 50 ગણી નથી આંકી, એથી વધારે આંકી છે. એને 50 લાખ ખર્ચીને 50 લાખને 500માં નથી વેચવો, એને 500ના નફા હતું, 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું.
50 લાખ
જોવે એ સામે બીજા 50 લાખ જોવે છે કે 1 કરોડનો હીરો છે, આ લાખમાં મૂલ્ય છે, આપણે 50 લાખ દેવા તૈયાર છે.
બરોબર.
ઓળખાણ એની કિંમત આવે છે, એમ એની ઓળખાણ ન કરે. સ્વાધ્યાયનો વ્યવહાર છે એ આત્માની ઓળખાણ કરાવવા માટે છે. એ જો ઓળખાણ ન કરે તો કિંમત આવે નહીં, કિંમત ન આવે તો એનો એને રસ આવે, નિરસપણું થઈ જાય. સાંભળતા 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 શું થાય? આત્મા ભિન્ન છે, ભિન્ન છે, ભિન્ન છે, એક દ્રવ બીજા દ્રવ કરતું નથી, આત્મા ભિન્ન છે, પરમાત્મા છે, પ્રાણો છે, ભિન્ન બધી આપણને ખબર છે. પણ હવે અત્યારે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, એ કામ કરવું કે આ
કરવું?
રોજ એનું પાછું આવે. આમાં તો આમાં કઈ બીજું નવીન થોડું છે? હે, ભોજ ઉઠીને એ નહીં માંડે છે. આ તો ભાઈ તારા પરમાત્માને તું ઠેબે ચડાવે, જેમ હીરો ઘરમાં પીડ્યો હોય ઓળખે નહીં તો ઠેબી મારે, એમ સિદ્ધ પદને અને અરિહંત પદને લાત મારવાની વાત છે. આ બીજું કઈ છે? એનો અનાદર છે એની અંદર. જેનો પરમોત્કૃષ્ટ આદર કરવા લાયક છે એ જ પરમાત્મ પદનો અનાદર કરે છો, અને એ બધું આકરું પડશે. અહીંયા કઈ કાયમ રહેવાનો અમર પટ્ટો લઈને આવ્યો પાછો ક્યાં ચાલ્યો જઈશ? જગતના પરિભ્રમણમાં અનંતા અનંત જીવો પરિભ્રમણના વંટોળમાં ચડીને પરિભ્રમણ કરે છે. આ સાયક્લોન થયું હતું ને વંટો, એ થોડા કલાક હતો તો લોકો ત્રાસી ગયા, 7 કલાક જેટલું ચાલ્યું. પણ એમ થયું કે શું થશે, કુદરતનું તાંડવ, આ પરિભ્રમણનું તાંડવ છે, એમાં અનંતા અનંત જીવો પરિભ્રમણ કરે છે.
બરોબર.
અનંતા સિદ્ધાત્માઓ છે, અનંત ગુણા તો એક બટાટાની કણીમાં છે. જગતમાં કેટલા બટાટા, કેટલા કંદમૂળ છે, કેટલી વનસ્પતિ, કેટલા પાણી કાયના, કેટલા વાયુ કાયના, કેટલા જીવો છે, બહુ મોટી સંખ્યા. નિગોદનું પેટ બહુ મોટું છે, કોઈ જગ્યા 14 બ્રહ્માંડમાં 383 ગણરાજ્યો છે, 363 ગણરાજ્યો છે. ત્યાં એક સોયની કણી પોઈન્ટ મૂકે એટલી જગ્યા જીવ વિનાની ખાલી નથી. સોયના ટોપકો જેટલી કોઈ જગ્યાએ જગ્યા એવા ઠાંસી ઠાંસીને અનંતા જીવોનો વંટોળ પરિભ્રમણનો હાલે છે 14 બ્રહ્માંડમાં.
બરોબર.
આયા ચેતીને ન સમજો તો ક્યાં જઈશ, ક્યાંય પત્તો લાગશે નહીં, ગોતો નહીં જડે.
બરોબર.
એમ છે, જાય છે ને ફરવા, હિલ સ્ટેશનોમાં મહાબલેશ્વર ની બાજુ ખીણ છે મોટી, આ બાજુ તો બહુ મોટી છે, મસૂરી ની બાજુ બહુ મોટી ખીણ છે, હિમાલયના પહાડોમાં એવી મોટી ખીણો હોય છે કે ઘોડો સવારી કરીને ઘણા મરે છે આપણે બેજવેરી દીકરામાં. જીવ તો જીવવાનો સવાલ નથી રહે, પણ મળદું હાથમાં ના આવે, ઘોડાનું મળદું હાથમાં ના આવ્યું, માણાનું મળદું હાથમાં આવવાનો સવાલ નથી. એવી ખીણમાં જાય છે નીચે, એમાં જગતમાં નિગોદની બહુ મોટી ખીણ છે. ક્યાં જાય જીવનો પત્તો લાગે, પણ ક્યારે કેવો હતો કહ્યું કે રાજેશ્વરી એમાં પીડ્યા છે. જેને એમ કહીએ કે ખમા ખમા બધા કરતા હોય છે, કોઈ એમ કહે તો એના એક હોલના હો દરવાજા હજાર દરવાજા એ હજાર પેરેગા ગીરુ હોય, જી હજુર કહીને નમન નમન કરે, ક્યાં જાય એનો પત્તો લાગે. કેમ કે એને એની પોતાની કિંમત કરી નહીં, તેથી બીજું કાંઈ કારણ નથી. એને જગતના પદાર્થોની કિંમત કરીને ત્યાં રોકાણો, કુદરત એને ત્યાં ફરવામાં રાખે છે. એની કિંમત છોડીને જે આત્મામાં રોકાણો એટલે સ્થિર થયો, એ સદાય અવિચલ શાશ્વત ગતિને પામે છે, સિદ્ધ ગતિને પામે છે. એને દુઃખનું નામ નિશાન રહેતું નથી, નિશાની રહેતું નથી કે પૂર્વે એને દુઃખ પડ્યું તો એવી કોઈ નિશાની રહેતી એ સ્થિતિને એ પામે છે. લાભ નુકસાનની તુલના કરે અને એને જો એ વાત સમજાય કે આમાં લાભ કેટલો અને નુકસાન કેટલું, નુકસાનથી બચે કેટલા મોટા નુકસાનથી બચાય અને કેટલો મોટો લાભ થાય એ સમજાય, તો એને એની સર્વોત્કૃષ્ટ અગ્રતા આવ્યા વિના સર્વોત્કૃષ્ટ અગ્રતાને પરમ ઉપાદેયતા કહેવામાં આવે છે. એનું પરમ ઉપાદેય પણ આવે છે અને એ પરમ ઉપાદેય પણ આવે છે ત્યારે જીવને એના લાભથી વંચિત રહેવું નહીં પડે. એની શ્રી ગુરુ માયા ગેરંટી આપે, આ અમારી ગેરંટી છે, એક વાર તું ખરા વેમાં આવે, બાકી ઉપર ઉપરથી ખોટો વે બતાય તો તારો પરમાત્મા છેતરાશે નહીં. જગતના જીવો કદાચ છેતરાશે, ભાઈ બહુ સારા, ભાઈ બહુ સારા, ભાઈ તો બહુ ઊંચા ઊંચી ઊંચી વાતો કરે છે, પણ એમાં પરમાત્મા છેતરાશે નહીં.
દેવાદિદેવ શ્રીમંદર ભગવાન જય હો.